એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બિલ ક્લિન્ટનની આત્મકથા મારું જીવન વિશે. તેઓ અમેરિકાના 42મા રાષ્ટ્રપતિ હતા અને આ પુસ્તક એમની આખી સફર વર્ણવે છે.
હા, અને આ માત્ર કોઈ રાજકીય નેતાની વાત નથી. વિલિયમ જેફર્સન ક્લિન્ટન, જેમણે 1993થી 2001 સુધી પદ સંભાળ્યું, એમની કહાણી અરકાનસાસના એક બહુ નાના શહેર હોપથી શરૂ થાય છે અને છેક વ્હાઇટ હાઉસ સુધી પહોંચે છે.
બરાબર. અને એ પહેલાં તેઓ અરકાનસાસના ગવર્નર અને એટર્ની જનરલ પણ રહી ચૂક્યા હતા. એમનું શિક્ષણ પણ ઘણું પ્રભાવશાળી રહ્યું, નહીં?
ચોક્કસ. જ્યોર્જટાઉન, પછી ઓક્સફર્ડ, જ્યાં એ રોડ્સ સ્કોલર હતા, મતલબ કે ખૂબ જ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ મેળવી હતી એમણે, અને પછી યેલ લો સ્કૂલ.
અને યેલમાં જ એમની મુલાકાત હિલેરી રોધામ સાથે થઈ.
હા, બરાબર. અને આ પુસ્તકનું મહત્વ એ છે કે ક્લિન્ટન પોતે જ કહે છે કે કેવી રીતે એમના અંગત જીવનના અનુભવો, એમના પડકારો, એમની ખામીઓ, આ બધાએ એમના રાજકીય નિર્ણયો અને એમની આખી ફિલોસોફીને આકાર આપ્યો.
એટલે વ્યક્તિગત અને જાહેર જીવન એકબીજા સાથે જોડાયેલા છે એ વાત પર ભાર છે. આ કોઈ સીધી સાધી સફળતાની ગાથા નથી, પણ નેતૃત્વ, ભૂલો અને એમાંથી પાછા બેઠા ખવાની સ્થિતિસ્થાપકતાની વાત છે.
બિલકુલ. તો ચાલો શરૂઆત કરીએ એમના બાળપણથી, એમના ઘડતરના વર્ષોથી.
એમનો જન્મ 1946માં હોપ, અરકાનસાસમાં. એમના જન્મના 3 મહિના પહેલાં જ એમના પિતાનું અવસાન થયું હતું.
હા, અને એમનું બાળપણ હોપ અને પછી હોટ સ્પ્રિંગ્સમાં વીત્યું, જે મતલબ સરળ નહોતું. એમના સાવકા પિતા રોજર ક્લિન્ટન, જેમની સાથે એમના સંબંધો ઘણા તણાવપૂર્ણ હતા, શરાબ અને હિંસાની સમસ્યાઓ હતી.
અને ક્લિન્ટન પુસ્તકમાં 2 બિલની વાત કરે છે, એ શું છે?
હા, એ કહે છે કે એમનામાં જાણે 2 વ્યક્તિઓ હતી. એક બહારનો બિલ, જે સફળ, આશાવાદી, બધા સાથે હળતો મળતો દેખાય, અને બીજો અંદરનો બિલ, જે પોતાના ભૂતકાળના ઘાવ અને પોતાના સંઘર્ષો સાથે સતત લડતો રહેતો હતો. આ દ્વંદ્વ એમની સાથે રહ્યો.
પણ આ મુશ્કેલીઓ વચ્ચે સકારાત્મક પ્રભાવો પણ હતા, ખાસ કરીને સ્ત્રીઓના.
ચોક્કસ. એમની માતા વર્જિનિયા કેલી, એમનો અદમ્ય આશાવાદ અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા એ ક્લિન્ટન માટે મોટી પ્રેરણા હતી. અને એમના નાની એડિથ કેસિડી, જેમણે નાનપણમાં જ એમનામાં શિક્ષણ અને જાતિ સહિષ્ણુતાના મૂલ્યો રોપ્યા હતા.
એમના દાદાની કરિયાણાની દુકાનનો ઉલ્લેખ પણ આવે છે.
હા, ત્યાં એમણે સમાજના જુદા જુદા વર્ગોને જોયા અને કદાચ ત્યાં જ નાગરિક અધિકારો માટેની સંવેદનશીલતા જન્મી હશે.
અને પછી પેલી નિર્ણાયક ક્ષણ 1963માં.
હા, બોયઝ નેશનના પ્રતિનિધિ તરીકે વોશિંગ્ટન ગયા અને ત્યાં રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી સાથે હાથ મિલાવ્યા. ક્લિન્ટન કહે છે કે એ ક્ષણે જ એમના મનમાં જાહેર સેવામાં જવાનો વિચાર એમ કે પાક્કો થઈ ગયો, જાણે કોઈ દિશા મળી ગઈ.
ત્યાર પછી શિક્ષણનો દોર ચાલ્યો, જ્યોર્જટાઉન, ઓક્સફર્ડ, યેલ.
હા, જ્યોર્જટાઉનમાં સેનેટર ફુલબ્રાઇટ માટે કામ કર્યું. ઓક્સફર્ડમાં આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ કેળવાયો. વિયેતનામ યુદ્ધ વિરોધી ચળવળનો પણ અનુભવ થયો. અને યે લો સ્કૂલમાં કાયદા અને રાજકારણની સમજ વધુ ઊંડી બની અને અલબત્તા હિલેરી રોધમ સાથે મુલાકાત થઈ,
જે એમના જીવનસાથી અને ખૂબ જ મહત્વના બૌદ્ધિક અને રાજકીય ભાગીદાર બન્યા.
બરાબર. યેલ પછી તેઓ અરકાનસાસ પાછા ફર્યા, હિલેરી સાથે લગ્ન કર્યા અને પછી રાજકારણમાં સક્રિય થયા.
શરૂઆત કેવી રહી?
1974માં કોંગ્રેસની ચૂંટણી લડ્યા પણ હારી ગયા. પણ પછી હિંમત હાર્યા નહીં, અરકાનસાસના એટર્ની જનરલ બન્યા અને 1978માં ફક્ત 32 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવાન ગવર્નર બન્યા. એ ખરેખર મોટી વાત હતી.
પણ રાજકારણમાં સફળતા કાયમી નથી હોતી. 1980માં એમના પહેલા કાર્યકાળ પછી ગવર્નરની ચૂંટણીમાં હાર મળી.
હા, અને એ હાર એમના માટે બહુ મોટો આઘાત અને શીખવાનો અનુભવ બની. ક્લિન્ટન પુસ્તકમાં કબૂલે છે કે કદાચ એ થોડા વજુ પડતા આત્મવિશ્વાસમાં હતા, મતદારો સાથેનો સંપર્ક થોડો ઓછો થઈ ગયો હતો.
એટલે એ હારથી એમને જમીન પર પાછા આવવાનો મોકો મળ્યો એમ.
બરાબર. નમ્રતા શીખ્યા અને લોકોને સાથે રાખીને ચાલવાનું મહત્વ સમજાયું અને અહીંથી જ એમની પેલી કમબેક કિડવાળી છબી એટલે કે મુશ્કેલીમાંથી પાછા ફરનાર એ બનવાની શરૂઆત થઈ.
અને એ પાછા ફર્યા પણ ખરા. 1982માં ફરી ગવર્નર બન્યા. આ સમયગાળામાં એમની રાજકીય વિચારધારા પણ વધુ સ્પષ્ટ બની. પેલી ન્યૂ ડેમોક્રેટ કે ત્રીજો માર્ગની વાત, એ શું હતું બરાબર?
જુઓ, એ સમયે ડેમોક્રેટિક પાર્ટી રાષ્ટ્રીય સ્તરે થોડી નબળી પડી રહી હતી. ત્રીજો માર્ગ એ પરંપરાગત ઉદારવાદી અને રૂઢિચુસ્ત રાજકારણની વચ્ચેનો રસ્તો શોધવાનો પ્રયાસ હતો. મતલબ કે આર્થિક શિસ્ત જાળવવી, પણ સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સામાજિક ક્ષેત્રોમાં રોકાણ પણ કરવું.
એટલે એક સંતુલન શોધવાનો પ્રયાસ.
હા, એક વ્યવહારુ અભિગમ. ક્લિન્ટને ડેમોક્રેટિક લીડરશિપ કાઉન્સિલ DLCનું નેતૃત્વ પણ કર્યું, જે આ જ વિચારને આગળ વધારતી હતી. ધ્યેય હતો પાર્ટીને વધુ મધ્યમ માર્ગી અને ચૂંટણી જીતી શકે તેવી બનાવવાનો.
પછી 1988નું ડેમોક્રેટિક કન્વેન્શન આવ્યું, જ્યાં એમનું ભાષણ શરૂઆતમાં તો બહુ લાંબુ અને કંટાળાજનક ગણાયું હતું.
હા, પણ પછીથી એ એમના માટે એક ઓળખ બની ગયું. અને પછી આવી 1992ની રાષ્ટ્રપતિની ચૂંટણી. એ ઘણી જ રસપ્રદ હતી.
કેમ, મુખ્ય મુદ્દો શું હતો?
એમનું મુખ્ય સૂત્ર હતું ઇટ્સ ધી ઇકોનોમી સ્ટુપિડ. મતલબ કે મતદારો માટે અર્થતંત્ર સૌથી અગત્યનો મુદ્દો છે. એ સમયે અમેરિકા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું હતું, પણ ક્લિન્ટન માટે આ ચૂંટણી સહેલી નહોતી.
હા, એમના પર વ્યક્તિગત આરોપો પણ થયા હતા.
બરાબર, જેનિફર ફ્લાવર્સના આરોપો, વિયેતનામ યુદ્ધના સમયનો ડ્રાફ્ટનો મુદ્દો, આ બધું ઉછળ્યું. પણ ક્લિન્ટને આ બધાનો સામનો કર્યો. એમણે પોતાની જાતને એક નવા પ્રકારના ડેમોક્રેટ તરીકે રજૂ કર્યા, જે વિકાસની વાત કરે, ગુનાખોરી સામે કડક હોય અને કલ્યાણ વ્યવસ્થામાં સુધારા કરવા માંગે.
અને એલ ગોરને ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા.
હા, એ પણ એક સમજી વિચારીને લીધેલું પગલું હતું. આખી ચૂંટણી એમની રાજકીય કુને અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા દર્શાવે છે.
અને તેઓ જીતી ગયા. અમેરિકાના 42માં રાષ્ટ્રપતિ બન્યા. ચાલો હવે એમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ પર નજર કરીએ. પ્રથમ કાર્યકાળ 1993 થી 1997. મુખ્ય સિદ્ધિઓ કઈ ગણાવી શકાય?
સૌથી પહેલા તો આર્થિક નીતિઓ. 1993નું બજેટ ઘણું વિવાદાસ્પદ રહ્યું, જેમાં અમીરો પર ટેક્સ વધારાયો અને ખર્ચ ઘટાડાયો. પણ ક્લિન્ટન અને એમના સમર્થકો માને છે કે એનાથી જ 1990ના દાયકાના અંતમાં જે આર્થિક તેજી આવી અને બજેટ ખાધ ઘટી, એનો પાયો નંખાયો.
બીજા કયા મહત્વના કાયદાઓ આવ્યા?
નેફ્ટા એટલે કે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, બ્રેડી બિલ જે ગન કંટ્રોલ માટે હતું, અને અમેરિકોર્પ્સ જે યુવાનો માટે રાષ્ટ્રીય સેવા કાર્યક્રમ હતો. આ બધા મહત્વના પગલાં હતા.
પણ એક મોટી નિષ્ફળતા પણ હતી, હેલ્થકેર રિફોર્મ.
હા, એ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના હતી, જેનું નેતૃત્વ હિલેરી ક્લિન્ટને કર્યું હતું. ધ્યેય હતો બધા અમેરિકનોને હેલ્થ ઇન્શ્યોરન્સ મળે. પણ રાજકીય વિરોધ, ઇન્ડસ્ટ્રીનું લોબિંગ અને યોજનાની જટિલતા, એ બધાને કારણે એ સફળ ન થઈ શકી. એ મોટો ફટકો હતો.
અને એના પછી તરત જ 1994માં મધ્યસત્રી ચૂંટણીઓ આવી, રિપબ્લિકન રિવોલ્યુશન.
બરાબર, ડેમોક્રેટ્સ પાર્ટીએ 40 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી. ક્લિન્ટન માટે આ એક મોટો પડકાર હતો.
આની એમના પર શું અસર થઈ? એમણે શું કર્યું?
ક્લિન્ટન આને પીડાદાયક પણ જરૂરી વેકઅપ કોલ કહે છે. આનાથી એમને પોતાની રણનીતિ બદલવી પડી. એમણે ટ્રાયંગ્યુલેશન અપનાવ્યો.
ટ્રાયંગ્યુલેશન એ શું છે?
એટલે કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષોના જે લોકપ્રિય વિચારો હોય એને અપનાવીને પોતાની જાતને એમની વચ્ચે સ્થાપિત કરવી, જેથી મધ્યમ માર્ગી મતદારોને આકર્ષી શકાય. આ એમની રાજકીય અનુકૂલન ક્ષમતાનું ઉદાહરણ છે. એમણે પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલ્યા.
અને આ નવી રણનીતિ સાથે તેઓ 1996માં ફરી ચૂંટાયા. હવે વાત કરીએ બીજા કાર્યકાળની, 1997 થી 2001.
બીજા કાર્યકાળમાં પેલી ટ્રાયંગ્યુલેશન નીતિના ફળ મળ્યા. કેટલીક મહત્વની સિદ્ધિઓ એવી હતી જેમાં બંને પક્ષો સહમત થયા, જેમ કે 1997નો બેલેન્સ્ડ બજેટ એક્ટ. દાયકાઓ પછી અમેરિકાનું બજેટ સરપ્લસમાં ગયું. અને બીજો હતો કલ્યાણ સુધારણા કાયદો.
વિદેશ નીતિમાં પણ તેઓ સક્રિય રહ્યા ખરો ને?
ખૂબ જ. બોસ્નિયા અને કોસોવોમાં વંશીય હિંસા રોકવા માટે નાટો દ્વારા લશ્કરી હસ્તક્ષેપ કર્યો. ઉત્તરીય આયર્લેન્ડમાં શાંતિ માટે ગુડ ફ્રાઇડે કરાર કરાવવામાં એમની ભૂમિકા મહત્વની હતી. ઇઝરાયલ પેલેસ્ટાઇન શાંતિ માટે પણ પ્રયત્નો કર્યા, જો કે કેમ્પ ડેવિડ વાટાઘાટો અંતે નિષ્ફળ રહી.
એમને અમેરિકાને શીત યુદ્ધ પછીના વિશ્વમાં એક નવી ભૂમિકા આપવાનો પ્રયાસ કર્યો.
બિલકુલ. પણ બીજો કાર્યકાળ એક મોટા કૌભાંડ અને વિવાદથી પણ ઘેરાયેલો રહ્યો.
હા, મોનિકા લેવિન્સ્કી કૌભાંડ અને મહાભિયોગ.
એ એમના રાષ્ટ્રપતિ પદનો કદાચ સૌથી મુશ્કેલ સમય હતો. ક્લિન્ટન પુસ્તકમાં આ સંબંધને ભયંકર નૈતિક ભૂલ તરીકે સ્વીકારે છે, પણ મુદ્દો એ સંબંધ કરતા વધારે એના વિશે શપથ હેઠળ ખોટું બોલવાનો હતો.
અને એના કારણે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે એમના પર મહાભિયોગ ચલાવ્યો.
હા, જો કે ક્લિન્ટન અને એમના સમર્થકોનું કહેવું હતું કે આ આખી તપાસ કેનેથ સ્ટાર દ્વારા રાજકીય હેતુથી પ્રેરિત હતી અને વિરોધીઓ ચૂંટણીના પરિણામો પલટાવવા માંગતા હતા. અંતે સેનેટમાં થયેલી સુનાવણીમાં તેઓ નિર્દોષ છૂટ્યા અને પદ પર ચાલુ રહ્યા.
પણ આ ઘટનાની અમેરિકી રાજકારણ પર અને એમના વારસા પર ઊંડી અસર પડી.
ચોક્કસ, એનાથી રાજકીય ધ્રુવીકરણ ખૂબ વધી ગયું અને એમના વારસા સાથે આ વિવાદ હંમેશા જોડાયેલો રહેશે.
તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એમના વારસાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય?
જુઓ, સકારાત્મક બાજુએ એમના સમયમાં અમેરિકાએ ઇતિહાસનો સૌથી લાંબો આર્થિક વિકાસ જોયો. લાખો નવી નોકરીઓ ઊભી થઈ, બજેટ સંતુલિત થયું, અપરાધ દરમાં ઘટાડો થયો, વૈશ્વિક શાંતિ માટે પ્રયાસો થયા અને રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી પણ ક્લિન્ટન ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક મુદ્દાઓ પર એમનું કામ ચાલુ રહ્યું છે.
અને નકારાત્મક બાજુએ?
અલબત્ત, મહાભિયોગ અને બીજા વ્યક્તિગત વિવાદો એમના વારસાનો એક ભાગ છે જેને નજરઅંદાજ ન કરી શકાય.
આખી કાળક્રમિક સફર જોયા પછી એમની મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો શું હતા એના પર થોડી વાત કરીએ. એક વસ્તુ જે સ્પષ્ટ દેખાય છે તે છે એમના વ્યક્તિગત અનુભવો અને રાજકીય કાર્યો વચ્ચેનો સંબંધ.
હા, એ પોતે માને છે કે એમના મુશ્કેલ બાળપણ અને સંઘર્ષોએ એમને બીજાના દુઃખ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યા, એક પ્રકારની સહાનુભૂતિ કેળવી. બીજું, સ્થિતિસ્થાપકતા, વારંવાર પડ્યા પછી ઊભા થવાની ક્ષમતા. પેલી કમબેક કીડવારી વાત
એ માત્ર રાજકીય સ્લોગન નહોતું, એમના વ્યક્તિત્વનો ભાગ હતો.
બિલકુલ. નિષ્ફળતાને અંત ન ગણવો, પણ એમાંથી શીખીને આગળ વધવું.
અને પેલી ત્રીજા માર્ગની ફિલોસોફી, એ કેટલી ઊંડી હતી?
મને લાગે છે એ બંને હતું. એક રાજકીય વ્યૂહરચના પણ હતી, પાર્ટીને ફરી મજબૂત કરવા માટે, પણ સાથે સાથે એમની પોતાની વિચારસરણી પણ દર્શાવતી હતી કે મોટાભાગના ઉકેલો કટ્ટરવાદમાં નહીં પણ વ્યવહારુ સમાધાનોમાં છે. પરિણામલક્ષી અભિગમ રાખવો,
પક્ષીય રાજકારણથી થોડું ઉપર ઉઠીને વિચારવું.
હા, અને બીજી તકમાં એમનો વિશ્વાસ પણ દેખાય છે, પોતાના માટે પણ અને કદાચ બીજા માટે પણ. વૈશ્વિક સ્તરે પણ તેઓ પરસ્પર નિર્ભરતા અને સહયોગમાં માનતા હતા, વ્યાપાર હોય, શાંતિ હોય કે પર્યાવરણ.
એમના ન્યૂ ડેમોક્રેટ્સ પ્લેટફોર્મના ત્રણ પાયાના શબ્દો હતા, તક, જવાબદારી, સમુદાય.
બરાબર. ઓપોર્ચ્યુનિટી, રિસ્પોન્સિબિલિટી, કમ્યુનિટી. એમણે જાતિવાદ જેવા મુદ્દાઓ પર પણ સંવાદ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, વન અમેરિકા પહેલ દ્વારા.
જો કે એમના સમયમાં રાજકારણમાં વ્યક્તિગત હુમલાઓનું પ્રમાણ વધ્યું, જેની ચિંતા પણ વ્યક્ત કરે છે.
સાચી વાત. એને તેઓ વ્યક્તિગત વિનાશની રાજનીતિ કહે છે. અને આ બધાની વચ્ચે એક વસ્તુ જે એમનામાં સતત દેખાય છે તે છે આશા, આશાવાદ, કે ગમે તેવી મુશ્કેલી હોય રસ્તો નીકળી શકે છે.
ચાલો હવે એવા ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેણે એમની જિંદગી બદલી નાખી. પહેલું, 1980ની ગવર્નર પદની હાર. એને એક નાનકડી વાર્તા તરીકે કહીએ તો,
વિચારો, એક યુવાન હોશિયાર ગવર્નર જેની દેશભરમાં વાહવાહી થઈ રહી છે અને અચાનક પહેલા જ કાર્યકાળ પછી એ હારી જાય છે. એમના માટે આ પછડાટ જેવું હતું. કદાચ એ હાર પહેલાનો બિલ થોડો વધુ પડતો આત્મવિશ્વાસુ હતો, પણ હાર પછીનો બિલ વધુ નમ્ર બન્યો. એને સમજાયું કે લોકો સાથેનો સંપર્ક તૂટવો ન જોઈએ.
એટલે એ હારે એમને વધુ પરિપક્વ બનાવ્યા.
હા, અને ભવિષ્યના પુનરાગમન માટે તૈયાર કર્યા. એ કમબેક કિડની શરૂઆત હતી.
બીજો મહત્વનો વળાંક 1994ની મધ્યસ્તરી ચૂંટણીઓ, રિપબ્લિકન રિવોલ્યુશન. ત્યારે શું થયું?
રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસ જીતી લીધી. હવે ક્લિન્ટનને વિરોધ પક્ષ સાથે કામ કરવાનું હતું. ઘણાએ માની લીધું કે હવે ક્લિન્ટન માટે મુશ્કેલ છે, પણ એમણે શું કર્યું? એમણે રસ્તો બદલ્યો, પેલી ટ્રાયંગ્યુલેશન નીતિ અપનાવી,
એટલે કે વિરોધ પક્ષના કેટલાક મુદ્દાઓ અપનાવી લીધા.
હા, જેમ કે સંતુલિત બજેટ, કલ્યાણ સુધારણા. એમણે વિરોધ પક્ષ સાથે મળીને કામ કર્યું અને કેટલીક મહત્વની સિદ્ધિઓ મેળવી. આ બતાવે છે કે રાજકીય પ્રતિકૂળતાને પણ તકમાં ફેરવી શકાય છે જો અનુકૂલન સાધવાની ક્ષમતા હોય.
અને ત્રીજો અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલો મહાભિયોગ સંકટ, આ કેવી રીતે પરિવર્તનકારી રહ્યું?
આ માત્ર રાજકીય નહોતું, વ્યક્તિગત પણ હતું. એમને પોતાની સૌથી મોટી નૈતિક ભૂલનો સામનો દુનિયા સામે કરવો પડ્યો. એક તરફે ભૂલ સ્વીકારવાની હતી, બીજી તરફ એમને લાગતું હતું કે આ રાજકીય હુમલો છે.
અને એની અસર સમાજ પર પણ પડી.
ખૂબ જ. રાજકીય ધ્રુવીકરણ ચરમસીમાએ પહોંચ્યું. ડેમોક્રેટ અને રિપબ્લિકન વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ, બંધારણની કસોટી થઈ. આ ઘટના એમના વારસાનો એક અવિભાજ્ય હિસ્સો બની ગઈ. એક એવા નેતા જેણે મોટી સફળતાઓ પણ જોઈ અને ગંભીર વ્યક્તિગત ભૂલો પણ કરી અને રાજકીય રીતે ટકી ગયા, પણ એની કિંમત પણ ચૂકવી.
આ આખી જટિલ યાત્રામાંથી આપણે શું સીહી શકીએ? પહેલી વાત તો પેલી સ્થિતિસ્થાપકતાની જ આવે છે.
ચોક્કસ. પડ્યા પછી ઊભા થવાની હિંમત. બીજું, માનવ સ્વભાવ કેટલો જટિલ છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. મોટા નેતાઓમાં પણ મોટી ખામીઓ હોઈ શકે છે અને જાહેર જીવન જીવતા લોકોના પણ પોતાના અંગત સંઘર્ષો હોય છે.
અને સહાનુભૂતિનું મહત્વ પણ સમજાય છે. પોતાના અનુભવો બીજાને સમજવામાં કેવી રીતે મદદ કરે છે?
બરાબર. આ પુસ્તક નેતૃત્વનો ભાર, દબાણ હેઠળ નિર્ણય લેવાની મુશ્કેલીઓ પણ દર્શાવે છે અને ભૂલોમાંથી શીખવું કેટલું જરૂરી છે, વ્યક્તિગત અને રાજકીય બંને સ્તરે.
અને આજના સમયમાં જ્યાં નેતાઓ પર સતત નજર હોય છે અને પક્ષપાતી હુમલાઓ થાય છે, એનો સામનો કરવો કેટલો અઘરો છે એ પણ દેખાય છે.
હા, મહત્વાકાંક્ષા અને નૈતિકતા વચ્ચે સંતુલન જાળવવું એ હંમેશા એક પડકાર રહે છે.
તો આ ચર્ચાના અંતે ત્રણ મુખ્ય બોધપાઠ કયા તારવી શકાય?
પહેલું, એક ભાવનાત્મક સમજ. નેતૃત્વમાં ચારિત્ર્યનું મહત્વ, અને એ ચારિત્ર્યમાં શક્તિ અને નબળાઈ બંને હોય છે. વ્યક્તિનો ભૂતકાળ એના વર્તમાન કાર્યોને અસર કરે છે. ક્લિન્ટનનું જીવન એ વાતનું ઉદાહરણ છે કે મહાન સિદ્ધિઓ અને ગંભીર ભૂલો એક જ વ્યક્તિમાં સાથે રહી શકે છે.
બીજું, એક બૌદ્ધિક સમજ.
હા, એકે 1990નો દાયકો ભલે આર્થિક રીતે સારો રહ્યો, પણ એ જ સમયગાળામાં આજના તીવ્ર રાજકીય વિભાજનના મૂળ પણ નંખાયા. ક્લિન્ટનની ત્રીજા માર્ગની રાજનીતિ એ આ વિભાજનને ઘટાડવાનો અને એક મધ્યમ માર્ગ શોધવાનો પ્રયાસ હતો, જેની સફળતા નિષ્ફળતા પર આજે પણ ચર્ચા થાય છે.
અને છેલ્લે ત્રીજી, એક સાર્વત્રિક સમજ.
એકે નિષ્ફળતા અંત નથી, એ શીખવાની, બદલાવાની અને કદાચ પહેલા કરતાં વધુ મજબૂત બનીને પાછા ફરવાની તક છે. સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ એ જીવનના દરેક પાસામાં, માત્ર રાજકારણમાં નહીં, સફળતા માટે ખૂબ જ જરૂરી છે. ક્લિન્ટનનું જીવન એની બધી જ જટિલતાઓ સાથે આ સત્યને ઉજાગર કરે છે. કદાચ આપણે સૌએ વિચારવું જોઈએ કે આપણે આપણે નિષ્ફળતાઓમાંથી કેવી રીતે શીખી શકીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.